प्रवचन नंबर 484 तारीख 5/8/88 75 मिनिट कलश टीका कलश 29 तथा कलश 8।
दृष्टि એટલે નિર્મળ દ્રષ્ટિ એટલે સમ્યક દર્શન અર્થાત શુદ્ધ ચિત્રો અનુભવ શુદ્ધ જ્ઞાનનો આત્માનો અનુભવ જેને એવો જે કોઈ જીવ છે તે અનાદિકાળથી ચાલ્યા આવતા જે કર્મ પર્યાય સાથે એકત્વપણાના સંસ્કાર શું કહે છે કે અનાદિકાળથી આત્મા ભિન્ન છે અને કર્મ પર્યાય ભિન્ન છે. કર્મ પર્યાયના ત્રણ પ્રકાર છે. ભાવકર્મને પણ કર્મની પર્યાય કહેવાય, દ્રવ્ય કર્મને પણ કર્મના પરિણામ કહેવાય, નવ કર્મને પણ કર્મના પરિણામ કહેવાય. એ બધા ભૂતગલની અવસ્થાઓ છે. જે આત્મા અને કર્મની પર્યાય એમાં રાગ દ્વેષ બધા લઈ લેવા પાઉં, દેહાદી બધું લઈ લેવું, મન વચન કાયા, એની સાથે એકત્વપણાના સંસ્કાર જાણે આત્માને દેહ એક આત્માને સુખ દુઃખ એક જ છે એમ અનાદિકાળથી એને એકત્વ બુદ્ધિના સંસ્કાર છે. એ છે વિભક્ત, બે તત્વ ભિન્ન ભિન્ન છે, સ્વભાવ અને વિભાવ ભિન્ન, જીવ ને અજીવ ભિન્ન, બે ભિન્ન હોવા છતાં એક પણાની એને ક્રાંતિ થઈ છે. એ અનાદિકાળની છે. એ સંસ્કાર તે રૂપે એટલે વિખ્યાત રૂપે પરિણતો નથી. એ જીવ અનાદિકાળથી ચાલ્યા આવતા કર્મ પર્યાય સાથે એક પણાનો સંસ્કાર હવે જ્યાં અનુભવ થયો, ભેદ જ્ઞાન થયું દ્રષ્ટાંતની માફક, તો તે રૂપે પરિણમતો નથી. એટલે એક પણે માનીને પરણતો નથી, બેને બે પણે જાણીને પરણમે છે. બેને બે પણે જાણીને પરણમે છે. જાણપણામાં બેનો વિભાગ થઈ ગયો. અનુભવના કાળે અનુભૂતિ થઈ તો રાગાદીથી મારો આત્મા સર્વથા ભિન્ન છે એવું એને ભિન્નતાનું ભાન થયું અને ભિન્ન પણે જાણીને પરણમે છે. પેલા એક પણે જાણીને પરણતો હતો આત્મા, વેદજ્ઞાનનો અભાવ હતો ત્યારે. હવે વેદજ્ઞાનના સદભાવથી ચેતન અને અચેતન બેને ભિન્ન ભિન્ન પણે જાણીને પરણમે છે. ભાવાર્થ આમ છે કે કોઈ જાણશે કે જેટલા પણ શરીર સુખ દુઃખ રાગ દ્વેષ મોહ છે તેમની ત્યાગ બુદ્ધિ કંઈક અન્ય છે. એનો ત્યાગ કરવો એ કંઈ અન્ય છે એટલે કે કારણરૂપ છે. કોઈ એમ માને કે જાણે કે આ કારણરૂપ છે અને તથા શુદ્ધ ચિદરૂપ માત્રનો અનુભવ કંઈક અન્ય છે, કાર્યરૂપ છે, તેના પ્રત્યે ઉત્તર આમ છે. એક કારણ કાર્ય કાંઈ નથી, એક સમયમાં એક કાર્ય થાય છે. કારણ ને કાર્ય એક સમયની પર્યાયમાં છે. કેમ કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જ્ઞાનમાં એમ જાણ્યું કે આ રાગાદી ભાવો મારાથી ભિન્ન છે, પર છે, એવા જે જ્ઞાનનું ગ્રહણ થયું તો એ અનુભૂતિ થઈ તો કારણ ને કાર્ય એમાં આયક્ષમની પર્યાયમાં છે, કારણરૂપ છે, કાર્યરૂપ છે. તેના પ્રત્યે ઉત્તર આમ છે કે રાગ દ્વેષ મોહ શરીર સુખ દુઃખ આદિ વિભાવ પર્યાય રૂપ પ્રણમતા જીવના જે કાળે આવા અશુદ્ધ પરિણામરૂપ સંસ્કાર છૂટી જાય છે એમ, જે કાળે એટલે જે સમયે મિથ્યાત્વના સંસ્કાર છૂટી જાય છે, એકતા બુદ્ધિના સંસ્કાર છૂટે છે, તે જ કાળે તેને અનુભવ છે. સમય એક છે એટલે કારણ કાર્યમાં બે સમય લોકો લે છે એમ નથી, અહીં એક જ સમય છે. અહીંયા કાળ ભેદને કાઢીને એક સમયમાં છે માટે કારણ કાર્ય નથી એમ કહેવા માંગે છે. ઉપચારથી કારણ કાર્ય કહેવાય, ખરેખર કારણ કાર્ય નથી. કારણ કાર્ય અનુભૂતિ જે થઈ એનું કારણ એ અનુભૂતિ છે, અથવા તો શુદ્ધાત્માનો આશ્રય છે એ કારણ એમ. બોલો ત્યાગ થયો માટે અહીંયા થયું એમ નહીં, એ તો ઉપચારનું કથન છે. તે જ કાળે તેને અનુભવ છે, ખુલાસો કરશે હવે તેનું વિવરણ વિસ્તાર. શુદ્ધ ચેતના માત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી. એટલે શુદ્ધ આત્માનો અનુભવ અને અશુદ્ધ પરિણામમાં એક તો બધી છૂટવી એના બે સમય નથી, એક જ સમય છે. અને અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. તેથી જે કાંઈ છે ગ્રહણપૂર્વક ત્યાગ, તે એક જ કાવ, જો એક જ કાવ ને એક જ વસ્તુ લીધી, બોલી તો બે વસ્તુ હતી, આ બાજુ કરશે ફરીને શું કહ્યું. કોઈ એમ જાણશે કે એક જ તો બુદ્ધિ છૂટી ગઈ અને અનુભવ થયો તો બે વચ્ચે કારણ ને કાર્ય હશે. એનો ઉત્તર પંડિતજી આપે છે કે કારણ કાર્ય નથી. કારણ કાર્ય જો તો ઓલું થાય ત્યારે આમ થાય એમ આવી જશે. શું કહ્યું, કારણ કાર્ય લેશો તો મિથ્યા તો જાય તો સમય દર્શન થાય એમ કરવું પડશે. મિથ્યા તો ગયું માટે સમય દર્શન થયું એમ છે જ નહીં. મિથ્યાત્વનો જે પર્યાય વ્યય થયો એ એના કારણે એના કાળે થાય છે અને આ ઉત્પાદ એના કારણે સત થાય છે. ભાઈ સત અલગ અલગ છે, કોઈને કારણ કરી છે એનું કારણ આપે છે, પોતે ન્યાયથી લોજિક આપે છે. ઓમાં તો બે વસ્તુ થઈ ગઈ, મિથ્યાત્વનો વ્યય અને અનુભૂતિનો પ્રગટતા, એ તો બે વસ્તુ થઈ ગઈ, બે પદાર્થ છે. નહો એમ કે છે એ કારણ કાર્ય નથી. કારણ અન્ય અને કાર્ય અન્ય એમ શબ્દ વાપરો. વિભાવ કારણ અને સ્વભાવ પર્યાય કાર્ય એમ થઈ જશે એમ નથી. એમ આવે જ્યાં જ્યાં શાસ્ત્રોમાં ત્યાં ઉપચારનું કથન સમજવું. આમ થયું માટે આમ થયું એમ નથી. દર્શન મોહનો અભાવ થયો માટે સમય દર્શન થયું એમ નથી. એ તમે જો નિમિત્તથી જોશો તો એવું છે, બેન ઉપાદાનથી જુઓ તો નિમિત્ત ઉપર લક્ષ રાખવાથી કારણ કાર્ય નિભ્રાંતિ થશે. મુકેશ સૂક્ષ્મ બાત એ થોડી એસી બાત આતી હૈ કે દર્શન મોહ કા ક્ષય હો તો ઉપસમાધિ સમય કૃષ્ણ હો, મિથ્યાત્વ કા અભાવ હો તો સમય કૃષ્ણ હો. બાત આતી હૈ એનો ખુલાસો સૂક્ષ્મપણે કરે છે કે નિમિત્તના અભાવથી ઉપાદાનમાં કાર્ય ન થાય. સમ્યક દર્શન શુદ્ધ ઉપાદાન છે ને, શુદ્ધ ઉપાદાન અનુભૂતિ થઈ તો નિમિત્ત ગયું તો ઉપાદાનનું કાર્ય થાય, કે ઉપાદાનનું કાર્ય ઉપાદાન પણે થાય છે અને એ વખતે નિમિત્તનો અભાવ હોય છે, બસ એટલું જ્ઞાન કરાવે. એ પર્યાયનો વ્યય અને આ પર્યાયનો ઉત્પાદ, વ્યય વ્યયના કારણે છે અને ઉત્પાદ ઉત્પાદના કારણે છે. વ્યય કારણ અને ઉત્પાદ કાર્ય એમ નથી. એનો પોતે ખુલાસો કરે છે. જો એક જ કાળ, સમય એક, બરાબર. હવે એના કરતા મજબૂત આધાર એક છે. બીજો, એક જ વસ્તુ, આ એક વસ્તુમાં કારણ કાર્ય હોય, બે વસ્તુમાં કારણ કાર્ય ન હોય. બોલ્યું તો વસ્તુ મિથ્યા તો બીજી વસ્તુ હતી, અધી વસ્તુ હતી. એ તો કર્મના પરિણામ હતા ને. કર્મના પરિણામ જાય એટલે ચેતનના પરિણામ થાય એવું કારણ કાર્ય પણ બે વચ્ચે નથી. કેમ કે બે દ્રવ્ય જુદા થઈ ગયા. એક વસ્તુ કે છે, એક કાળ અને એક જ વસ્તુ છે. એક વસ્તુ એટલે અનુભૂતિ જે થઈ એ એક વસ્તુમાં થઈ તો કારણ કાર્ય એમાં ગોતો. તમે ઓલી વિખ્યાતોની પર્યાય ગઈ અને આ થયું એ બધું આગમ પદ્ધતિના કથનો તો ઘણા આવશે. દર્શનમોનો અભાવ થાય ત્યારે સમ્યક દર્શન થાય, ચારિત્રમોનો અભાવ થાય ત્યારે યથાક્યા ચરિત્ર થાય, નાના કેવળ જ્ઞાનાવરણ કર્મનો અભાવ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. એ બધા વ્યવહારના કથન છે. આમ થાય તો આમ થાય, નિમિત્ત જાય તો ઉપાદાન શુદ્ધ થાય, નિમિત્ત ખસે તો ધર્મ થાય. પંચમ કાળમાં કેવું જ્ઞાન ન થાય, ચોથો કાળ હોય તો થાય. એ બધા વ્યવહારના કથનો છે ભાઈ, જ્ઞાન કરવા માટે. ક્ષણિક ઉપાદાનને કોઈની હારે કાંઈ સમજ નથી લેવાતો. હા, તમારે એટલું લેવું હોય તો લ્યો કે આત્મા કારણ અને પર્યાય અનુભૂતિ કાર્ય, એટલું લેવું હોય તો લ્યો. એટલો વ્યવહાર છે એ પણ નિશ્ચય નથી. કેમ કે આત્મા તો પ્રસન્ન થઈ જતો, તો અહીંયા કાર્ય થયું તો કોના લક્ષે થયું, કોના આશરે, આત્માના આશરે. તો આત્માનું આત્મા કારણ અને પર્યાયની થઈ કાર્ય, આત્મા કરતા અને પર્યાયથી કરો. એક કાળ છે અને એક વસ્તુ છે, એક જ જ્ઞાન, એક જ સ્વાદ છે. જો બધામાં એક 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 કરી નાખો, બીજાની અરે સંબંધ તોડી નાખો. પૂરું નિમિત્ત હતું કે નિમિત્તને તમે ઉપાદાન ગણો, નાને ઉપાદાન ગણો તો ફેંસલો થઈ જશે. નિમિત્તને તમે નિમિત્ત તરીકે ન જુઓ. એ જે નિમિત્ત કહેવાય છે એ એનું ખરેખર ઉપાદાન છે. અને અહીંયા ઉપાદાન ક્ષણિક આનું ને એનું ક્ષણિક ઉપાદાન એનું. નિમિત્ત ઉપાદાન કહો તો કારણ ક્યારે દેખાશે. હવે નિમિત્ત ઉપાદાન જો કહેશો તમે તો નિમિત્ત હટું, નિમિત્ત કહીશું માટે અહીં થયું તો નિમિત્તને છોડવાની તમારી બુદ્ધિ રહી જશે. થાય છે એક સમયમાં, થાય છે એક સમયમાં, પણ કોઈ કોઈના કારણે થતું નથી એમ બતાવું છું. કારણ કાર્ય નથી એટલો પાઠ બતાવું છું. કારણ અન્ય છે અને કાર્ય અન્ય છે કે એમ નથી. કોઈ એમ જાણશે કે કારણ અન્ય છે અને કાર્ય અન્ય છે કે એમ નથી.
કેટલી નિરપેક્ષતા,
નિરપેક્ષતા. આ શું કહીએ, નિમિત્તાધીન દ્રષ્ટિ અનાધિકાર છે. અને નિમિત્તના કથન, વ્યવહારના કથન ઢગલાબંધ આવે, ઢગલાબંધ અભાવ કારણ એમ કે આવે વાત. હવે સદભાવ કારણ ક્યાં કહી, અભાવ કારણ કહી છે એમ. પણ એને કારણપણે બીજાને જોયા કરે છે, કર્મ માર્ગ આપે તો ધર્મ થાય એમ, એનું ઈડ્યું બીજા કહે છે. ઈડ્યું કોઈ કોઈને કારણ કાર્ય સંબંધ નથી, બે ઉપાધાન છે. કર્મના પરિણામ મિથ્યાત્વ રૂપે હતા, એ કર્મના પરિણામ હતા. જીવના પરિણામ ક્યાં હતા? મિથ્યાત્વ તો કર્મના પરિણામ છે, એ બીજું દ્રવ્ય છે કે નહીં? તો બીજું દ્રવ્ય ગયું એટલે આ એક દ્રવ્યમાં આમ સુખતા આવી એમ કે ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખો તો કારણકારી છે, એ વ્યવહાર છે. પણ વ્યવહાર સગળો અભૂતા છે એમ જાણજે. આ એકના કારણે બીજામાં કાર્ય થાય, સદભાવ કે અભાવ છે જ નહીં, દોરમ નહીં હે,
અભાવમાં પણ
નહીં. દર્શનમોનો ઉદય છે માટે મિથ્યા તો થાય છે એમ પણ નથી, દર્શનમો જાય તો સમય દર્શન થાય એમ પણ નથી. એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવો તો એમ છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોવું એ વ્યવહાર છે. તમે નિશ્ચયથી જુઓ ને, નિશ્ચયથી જુઓ ને તમે. ઇલેક્ટ્રિક છે તો પંખો ફરે છે મુકેશ, ઇલેક્ટ્રિક છે તો પંખો ફરે છે. ઇલેક્ટ્રિકનો વ્યય થઈ ગયો, બંધ થઈ ગઈ તો પંખો બંધ થઈ ગયો, દીખતા તો એસા તો સંયોગ કી દ્રષ્ટિ સે દેખતે, સ્વભાવ કી દ્રષ્ટિ સે નહીં દેખતે કે એનો રોકાવાનો એનો સટાળો હતો ત્યારે રોકાણો છે, બસ એનાથી રોકાણો છે, એનાથી ફરે છે. ઇલેક્ટ્રિક તો એને અડતી નથી ને, એના દ્રવ્યક્ષેત્ર કાળમાં જતી નથી ઇલેક્ટ્રિક, એને સ્પર્શ કરતી નથી ઇલેક્ટ્રિક પંખાને. રોટલીને અગ્નિ અડતી નથી, તાવડી અડતી નથી, બેનનો આ અડતો નથી, વેણું અડતું નથી, રોટલી ક્યાં કરે છે? પણ નિમિત્ત તો છે કે નહીં? કે એ નિમિત્ત છે કે ઉપાદાન છે? જો બેને ઉપાદાનથી જો ને તો આનાથી આ થયું ને આનાથી આ થયું, સલી નીકળી જશે. આવા નિમિત્તના કથન તો પાર વગરના આવશે. એટલે પંડિતજીએ એમ કહ્યું, કારણ અન્ય છે ને કાર્ય અન્ય છે એમ નથી, કોઈ એમ જાણશે એમ નથી. એક કાળ, એક વસ્તુ, એક જ્ઞાન, એક સ્વાદ, ચાર બોલ લીધા, લીધા કે નહીં મુકેશ? બહુ કરી. એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન, એક જ સ્વાદ, પરની આને સબ છૂટી ગયા હતો. હવે જેને શુદ્ધ અનુભવ થયો છે તે જીવ જેવો છે તેવો જ કહે છે. એ બહુ ત્રીસ નંબરની આવશે કળશ. આપણે કળશ લેવો છે આજે 22મો. મુકેશ આવ્યો છે ત્યારે એને પ્રસાદી લઈ છે. જ્ઞાનચંદજીના દીકરા છે અને શાસ્ત્રી છે પોતે. શાસ્ત્રી પાસ છો? શાસ્ત્રી અને અમદાવાદ ગયા હતા, હા, અટ્ટાલિકામાં ત્યાં વ્યાખ્યાન આપ્યા, સારી રૂચિ છે. આવા આવા જુવાનિયા ગુરુદેવનો માર્ગ ટકાવશે. ગુજરાત તો બધા ચાલ્યા જાય, પછી જુવાનિયા નવી પેઢી શરૂ થાય છે. 22 નંબરો કળો નહીં, 22 ને 8 ભૂલ ગયા મેં. ઓહો, 8 નંબર કાતા, 22 નહીં, 8 નંબર પરોક્ષ અને પ્રત્યક્ષ, પુણ્યમાનવ અને ઉદ્યોત માનવ છે ને, 8 નંબર કાતા આવશે મુકેશ. ઓકે બોલો આઠ નંબર નો કળશ સંસ્કૃતમાં બોલો ચિરમિતિ
ચિરમિતિ નવતાત્વ છન્નમનિયમાનમ કનકમિવ નિમગ્નમ વર્ણમાલા તલાતે અથ સતત વિવિક્તમ દ્રશ્યતામેક રૂપમ પ્રતિપદમિદમાત્મા જ્યોતિરુદ્યોતમાન
ધન્યવાદ ખંડાનુસી એક અર્થ આત્મજ્યોતિ દર્શતામ આત્મજ્યોતિ અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર લ્યો આ આત્મજ્યોતિનો અર્થ કર્યો આમાં અશુદ્ધતા બિલકુલ નથી સૂર્યમાં જે મલિનતા નથી એમ ભગવાન આત્મા જે છે આત્મજ્યોતિ છે એમાં રાગનો અંધકાર બિલકુલ નથી કાલિમા નથી રાગની અર્થાત જીવ દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર સર્વથા અનુભવ રૂપ હો આ કથંચિત નહીં સર્વથા પોતાનો જે શુદ્ધ આત્મા છે એ જ અમને અનુભવ રૂપ હો અનુભવ એટલે અનુસરીને ભવવું એટલે પરિણમવું અનુભવમાં ત્રણ અંશ આવી જાય છે સમ્યક દર્શન જ્ઞાનને જ્યારે અનુભવ શબ્દ છે ને અનુસરીને પરિણમ જીવદ્રવ્યનું શુદ્ધ જ્ઞાન માત્ર માત્ર કહીને રાગ કાઢી નાખ્યો બિલકુલ રાગ નથી આત્મામાં સર્વથા અનુભવ રૂપ હો શું કહે છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં એ અનુભવ રૂપ હો અને સવિકલ્પમાં પણ એનો અનુભવ હો નિર્વિકલ્પ ધ્યાનમાં તો શુદ્ધ આત્માનો અનુભવ હોવો પણ સવિકલ્પમાં આવે ત્યારે સવિકલ્પ દિશામાં રાગનો અનુભવ હોવો એમ નથી સરળતા શબ્દ બતાવે છે કથંચિત નહીં સર્વથા એકલા જ્ઞાનનો જ અનુભવ અમને વ્યક્તા કરે ધારાવાય અછિન્ન ધારા આવે છે ને અછિન્ન ધારા તારા તૂટતી નથી અનુભવની દ્રષ્ટિ દ્રવ્યો ઉપર પડી હોય એટલે સવિકલ્પ દશા હો કે નિર્વિકલ્પ ધ્યાન હો પછી ઉપયોગ હોય કે પરિણતિ હો પરિણતિમાં પણ આત્માનો અનુભવ અને શુદ્ધ ઉપયોગમાં પણ આત્માનો અનુભવ રાગનું જ્ઞાન પણ રાગનો અનુભવ નહીં રાગનું જ્ઞાન સવિકલ્પ દશામાં
શબ્દો ઉપયોગ અને
પરિણતિ
લેવામાં આવે છે
પરિણતિ નિર્વિકલ્પ ધ્યાનમાં ઉપયોગ અને સવિકલ્પ દશા આવે તો પરિણતિ જ્ઞાનની છે એમાં નિરંતર એમને આત્માનું અવલંબન છૂટતું નથી શુદ્ધિની વૃદ્ધિ આનંદની વૃદ્ધિ ત્યાં જ કરે છે સમ્યક દર્શન પછી સંવરપૂર્વક નિર્જરા થાય થાયને થાય નિયમ લડાઈમાં હોય તો પણ નિર્જરા તો આય નિર્જરાના ત્રણ પ્રકાર અશુદ્ધિની હાનિ શુદ્ધિની વૃદ્ધિ એ બે ભાવ ઉપાદાનની વાત છે અને કર્મ ખરી જાય છે દ્રવ્ય નિર્જરા આ ભાવ નિર્જરા અને ઓલી દ્રવ્ય નિર્જરા ભાવ નિર્જરા બે પ્રકાર શુદ્ધિની હાનિ થાય અંશે એને પણ ભાવ નિર્જરા કહી અને શુદ્ધિની વૃદ્ધિ એને પણ ભાવ નિર્જરા એક નાસ્તિને એક અસ્થિ એમ સમયે સમયે અમને આત્માનો જ અનુભવ હો ચોવીસે કલાક બીજું કઈ અનુભવતા નથી દૃશ્યમાન દૃશ્યતામ છે ને સર્વથા અનુભવ હો કેવી છે આત્મજ્યોતિ હવે જે અનુભવવા યોગ છે પોતાનો શુદ્ધ આત્મા એ આત્મજ્યોતિ કેવી છે આ અવસરે નાટક નાટ્ય સમય નાટ્ય રસની માફક બેઠે એક જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે આશ્રવ બંધરૂપે પણ દેખાય છે, સંવ નિજરા રૂપે પણ પરણમે છે એમ દેખાય છે. એક જ સમયે ઘણા સ્વાંગ સાધકને હોય છે, એ આશ્ચર્યકારી છે. એમ એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સંહિતા છે. સ્વાંગ કયા ને બધાને, આશ્રવ બંધ સંવર્જરા અને મોક્ષને સ્વાંગ કયા. તે જ કહે છે અમર્યાદ કાળથી જો વિભાવરૂપ રાગાદી પરિણામ પર્યાય માત્ર વિચારવામાં આવે તો જ્ઞાન વસ્તુ પૂર્વોક્ત જીવાદી નવ તત્વરૂપે આચ્છાદિત છે. એ નવ તત્વરૂપે ક્યારે દેખાય કે રાગરૂપે પ્રણમે ત્યારે. અને દેખાય નવ તત્વ તો આચ્છાદિત છે, પર્યાય દ્રષ્ટિથી દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. નવ તત્વના લક્ષે દ્રવ્ય દ્રષ્ટિ ન થાય, એ આચ્છાદિત થાય છે. જેવી રીતે સૂર્ય રાહુબિંબથી આચ્છાદિત થાય છે, ટંકાઈ જાય છે. સૂર્ય તો છે પણ સૂર્ય દેખાતો નથી. એમ વ્યવહારના પક્ષવાળા જીવને એની પાસે શુદ્ધાત્મા છે, પણ પક્ષના રાજમાં હોવાથી તેને શુદ્ધાત્માના દર્શન થતા નથી. ટંકાઈ ગયો, આચ્છાદિત થઈ ગયો રાહુની માફક સૂર્ય. સૂર્ય તો સૂર્ય છે, ભગવાન આત્મા તો ભગવાન આત્મા છે, પણ નવ તત્વના ભેદ ઉપર વિકલ્પ છે, એટલે પર્યાય ઉપર વિકલ્પ છે. પર્યાયને જોવે છે તો ભેદને જોતા અભેદ તિરોમુખ થઈ જાય છે, અભેદ ઢંકાઈ જાય છે, આચ્છાદિત થાય છે. દેવસેન આચાર્યના શ્લોકમાં છે, યાદ આવ્યું. વ્યવહાર આચ્છાદિત કરે છે, રાહુલ માફક મદદ નથી કરતો. નવ તત્વનો વિચાર એમાં શુદ્ધાત્માનો અનુભવ નથી થતો. આ જીવ છે, જીવને અજીવ પણ એ જાણે, જીવને ભેદ ઉપર લખ્યું, પર્યાય ઉપર લખ્યું તો વસ્તુ આચ્છાદિત થઈ જાય છે. હવે તો જ્ઞાન વસ્તુ પૂર્વક જીવાદી નવ તત્વ રૂપે આચ્છાદિત છે. નવ તત્વ રૂપે જીવ આચ્છાદિત થઈ ગયો છે, ટંકાઈ ગયો છે. જીવનો નાશ નથી થતો, પર્યાય દ્રષ્ટિ થાય તો પણ જીવનો નાશ ન થાય, અને દ્રવ્ય દ્રષ્ટિ થાય તો પર્યાયનો નાશ ન થાય. પર્યાય પલટે, આશ્રમને બદલે સંવર થાય, બંધને બદલે મોક્ષ થઈ જાય, પર્યાયનો નાશ ન થાય, અને પર્યાય દ્રષ્ટિએ જીવનો નાશ ન થાય. જીવ તો રે એવો ને એવો, એને દેખાતો નથી, એ તો એનું અજ્ઞાન છે. બહુ અલૌકિક આ શાસ્ત્રો છે, કોઈ અગત્યનો છે. વિભાવરૂપ રાગાદી પરિણામ પર્યાય માત્ર જ ઉચ્ચારવામાં આવે. જુઓ, દ્રવ્યનો વિચાર ન કરે, દ્રવ્યનો લક્ષ ન કરે, માત્ર પર્યાય ઉપર ભેદ ઉપર દ્રષ્ટિ રાખે, એમ પર્યાયને જોયા કરે. આવે તો જ્ઞાન વસ્તુ પૂર્વોક્ત જીવાદી નવ તત્વ રૂપે આચ્છાદિત છે. જેમ કોળસો લાલ અંગારો હોય ને રાગથી ઢંકાઈ ગયો, રાગથી ઢંકાઈ ગયો એટલે કોયલો લાલ છે, અગ્નિ છે, એ કિરોભૂત થઈ ગઈ, દેખાણી નહીં, પણ અગ્નિનો નાશ નથી થતો. રાખ એનો નાશ ન કરે, રાખની પાછળ લાલ અંગારો છે એમ અગ્નિ. એમ આ જ્ઞાન વસ્તુ ઢંકાઈ ગઈ છે, અને આ પ્રેમમાં રૂચિ નવ તત્વની છે, ઢંકાઈ જાય. નવ તત્વના ભેદને છોડીને અભેદને લેને તો અભેદની દ્રષ્ટિ કરતા ભેદ દેખાતો નથી, ત્યારે અંતરદૃષ્ટિ વડે એક શુદ્ધ ચૈતન્ય પરમાત્માના દર્શન તને કરો. એ પરિણામ છે ખરા, પરિણામનો અભાવ નથી કરવો, પરિણામ દ્રષ્ટિનો અભાવ થઈ જાય છે. પરિણામમાં અહમ પોનાનો અભાવ થાય, પરિણામનો નાશ ન થાય. પરિણામ તો ઉત્પાદન 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 ક્યાં છે? એ સત છે. એને કોણ ઉત્પન્ન કરે ને કોણ ટાળે, કોણ વધારે ને કોણ ઘટાડે, ઘટે એને જાણે, વધે એને પણ જાણે, ઉપજે એને જાણશે, મીટશે એને પણ. મેં તો હા જાણું મેં જાણનાર, દેખું મેં દેખનાર. કોઈ આવે ને કોઈ જાય, ક્યાં
આવે જો આવનહારા, જાવે જો જાવનહારા.
આવે તો આવનહારા, જાવે તો ઉત્પાદ ભાઈ.
નહીં કુછ ભી મુજે પ્રયોજન,
એના ઉપર મારું લક્ષ નથી એટલે મને પ્રયોજન નથી, ઉત્પાદ ભાઈ આનો જોતો નથી. ભયા કરે છે, આવે ને જાય છે એ તો રાખવું, પણ મારે એની હારે કઈ પ્રયોજન. હું તો ચૈત્ય ને બીમ ને જોઉં છું. બસ એમ કે ભવાર્થામ છે કે જે વસ્તુ અનાદિકાળથી ધાતુ અને પાત્રના સહયોગની પેઠે દ્રષ્ટાંત ખુલ્યો પેઠે કર્મ પર્યાય સાથે જીવ પર્યાય નથી લીધી. આ નવે તત્વ કર્મના પરિણામ છે. હિંસામાં છે પાઠ, સાથે તત્વો કર્મની ઉપાધિથી જન્મેલા ભાવો છે. આ તત્વો માટે પરદ્રવ્ય છે, બાહ્ય છે, આ પરદ્રવ્ય છે, એ છે ઉપાધેય. કર્મની પર્યાય સાથે એમ કર્મના સંબંધથી જે થાય છે તેની અપેક્ષાએ તેને કર્મના પરિણામ કહેવાય એમ. સદભાવને અભાવ સાથે પર્યાયની કર્મની ઉપાધિથી જન્મેલા ભાવો કયા છે? નિયમસારની 38મી ગાથામાં છે, પેલી ગાથામાં. શું શબ્દો છે? કર્મની
કર્મ ઉપાધિ
જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત. દ્રવ્ય પર્યાય ન લખ્યું, ગુણ પર્યાય લીધું, અર્થ પર્યાય લીધી. દ્રવ્ય પર્યાય માં વ્યંજન પર્યાય આવે. અલૌકિક સાથ રહી ગયા, એ તો છે, પર્યાય છે, પર્યાયની ના નથી. પણ પર્યાયમાં અહમ બુદ્ધિ છોડી દે. એક સમયની પર્યાય નાશવાન છે, હું તો અવિનાશી ટીકાઉ છું. અર્થામ જીવ સોનાધિકાળથી ધાતુને પાછળના સંયોગની પેઠે કર્મ પર્યાય સાથે મળેલી ચાલી આવે છે. કર્મ પર્યાય એટલે રાગ દ્વેષ કર્મની પર્યાય, દ્રવ્ય કર્મ કર્મની પર્યાય, શરીર કર્મની પર્યાય, અને મળી થકી તે રાગાદી વિભાવ પરિણામો સાથે વ્યાપક રૂપે સ્વયં પરણવે છે. એટલે હું કરતા અને રાગ મારું કર્મ એમ સ્વયં અજ્ઞાન ભાવે પરણવે છે. તે પરિણમન જોવામાં આવે, જીવ વસ્તુ જીવનું સ્વરૂપ ન જોવામાં આવે તો જીવ વસ્તુ નવતત્વ રૂપે છે. વ્યવહાર નહીં જોવામાં આવે તો જીવ નવતત્વ રૂપે સ્વાંગ રૂપે પરણવે છે. એનો સ્વાંગ છે નવતત્વનો એમ એમ દ્રષ્ટિમાં આવે છે. આવું પણ છે, સર્વથા જૂઠું નથી એમ. જીવ નવતત્વ રૂપે પરણવે છે, આવું પણ છે. દ્રવ્ય દ્રષ્ટિ ન જોઈએ ને પરિણામીથી જોઈએ, પરિણામથી જોઈએ તો જીવ પરિણમે પણ છે. ક્વચિત શુદ્ધ ગુણ રૂપે વિકસે છે, ક્વચિત અશુદ્ધ ગુણ રૂપે વિકસે છે, ક્વચિત પછી શું છે? સહજ ગુણ રૂપે વિકસે છે ગુરુ લોકોને, ક્વચિત નરક નારક આદિ રૂપે પણ પરિણમે. આ બધાથી સહિત હોવા છતાં જે એનાથી રહીત છે તેને હું સકલ અર્થની સિદ્ધિ માટે ભાવું છું. મોક્ષને માટે હું મારા આત્માની ભાવના કરું છું. પરિણામ છે, પરિણામ નથી નહીં. પરિણામથી સહિત હોવા છતાં પરિણામથી રહી છે તે દ્રષ્ટિનો વિષય છે. એમ દ્રષ્ટિમાં આવે છે એટલે જ્ઞાનમાં આવે છે. આવું પણ છે, સર્વથા જૂઠું નથી. કેમ કે વિભાવ રૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં જ છે. જો ક્રોસ 175 એમાં લીધું છે, અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણમન શક્તિ જીવ દ્રવ્યમાં રહેલી છે. એનું ક્ષણિક ઉપાદાન કારણ છે, એમ લખ્યું છે 175 કળક વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં છે. મુકેશ લખી લેજે 175 કળક પછી વાંચી લેજે. આ વિભાવ રાગાદી પરિણામ શક્તિ પર્યાય શક્તિ હો મૂળ શક્તિ નથી જીવમાં જ છે એમ. હવે અતપથ દ્વારા બીજો પક્ષ બતાવે તે જીવવસ્તુ દ્રવ્યરૂપ છે પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે એટલે પ્રમાણની વાત પહેલા કરી તે જીવ વસ્તુ દ્રવ્યરૂપ છે પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે બીજાના ગુણ પર્યાય નહીં છે પ્રમાણથી ગુણ પર્યાય વર્ગ દ્રવ્યમ મુકેશ ગુણ પર્યાય વર્ગ દ્રવ્યમ એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનના વિષયમાં એ ઉપાધિ કરવાનું છે. પ્રમાણ જ્ઞાનનો વિષય ઉપાધિ નથી. પરિણામી દ્રવ્યો ઉપાધિ નથી. હવે એમાં નઈ વૃક્ષાથી બતાવે જો એમ શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? પર્યાયની આંખ બંધ કરીને જુઓ તો કેવી વસ્તુ છે? પ્રમાણથી દ્રવ્યને પર્યાય બેની આંખ ઉગાડો તો દ્રવ્યરૂપ પણ છે ગુણરૂપ પણ છે પર્યાયરૂપ પણ છે પ્રમાણથી છે પણ નહીંથી જોવામાં આવે તો જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ શુદ્ધ પર્યાય નહીં હો ટેકાળી દ્રવ્યની વાત ચાલે નાયક ભાવ સામાન્ય જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે આ જોયું નથી અનંતકાળથી જીવે પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે અસ્તિનાસ્તે અને કામ કે બેને જોઈ તો થાય કે નહીં કામ કે ન થાય તો ચાલો બેને ન જોઈએ એમ પર્યાયને જોઈએ તો કામ થાય કે ન થાય તો કે દ્રવ્યને જોઈએ પૂરી રીતે એને થોડીક આંખ ઉગાડીને પર્યાયને જોઈએ તો કામ થાય કે ન થાય પર્યાયને જોવાનું સરળતા બંધ કરી દે
સામાન્ય
ને અવલોકતો ઈચ્છા બધી જગ્યાએ એક જ હોય ને પણ જો શુદ્ર જોવામાં આવે આ પુરુષાર્થ જોવામાં આવે એમ પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે વસ્તુ? હા હા સતત નિયુક્તમ પ્રતિપદમ એક રૂપમ આવશે નીચે સતત નિરંતર નિયુક્તમ હંમેશા સમયે સમયે નવ તત્વના ભેદથી રહિત છે. નવ તત્વના જે ભેદો છે પર્યાયના એનાથી વિકલ્પ એટલે ભેદ વિકલ્પનો અર્થ રાગ નહીં લેવો. નવ તત્વના ભેદથી ભગવાન આત્મા રહિત છે. સામાન્ય તત્વ છે તે વિશેષથી રહિત છે. નવ તત્વના વિકલ્પથી એટલે ભેદથી રહિત થાય છે કે રહિત છે? જો દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે પર્યાય સ્વરૂપ જોવામાં ના આવે તો નવ તત્વથી રહી જાય છે. નિરંતર સતત એટલે નિરંતર કે નિગોદમાં કે રહી સાધક થાય નવ તત્વથી રહી મોક્ષ થાય તો મોક્ષ તત્વથી રહી પર્યાયને ન જોવામાં આવે એકલા સામાન્યને જોવામાં આવે તો એ સામાન્ય કેવું છે કે પર્યાયથી રહિત છે નિરંતર રહિત છે. જો સામાન્યને પર્યાયથી સહિત જો તો સામાન્ય રહેતું નથી અને સામાન્ય વિશેષ બે ન રહીએ સામાન્ય વિશેષ બે પણ એ ક્યારે રહીએ કે એકમાં બીજાનો અભાવ સામાન્યની સિદ્ધિ ક્યારે થાય દ્રવ્યની સિદ્ધિ ક્યારે થાય કે પર્યાયથી રહિત હોય તો દ્રવ્યની સામાન્યની સિદ્ધિ થાય. સામાન્ય સામાન્ય રૂપે પણ છે અને સામાન્ય વિશેષ રૂપે પણ છે એમ નથી. સામાન્ય રૂપે છે અને વિશેષ રૂપે નથી, સોનું સોના રૂપે છે ને ઘાટ રૂપે નથી. ઘાટ ઘાટ નવ પ્રકારના ઘાટ થાય તો નવે ઘાટથી સતત વિવિધતમ સોનું રહી છે. નવ ઘાટથી ઘાટને સોનું અટતું નથી. સોનું દ્રવ્ય લોઢાની ને ચાંદીને તો અડે નહીં અને એના કારીગરને તો અડે નહીં સોનું, પણ એનો જે ઘાટ થાય છે નવ પ્રકારના ઘાટ, એ નવ પ્રકારના ઘાટ ક્રમે ક્રમે એનાથી સોનું રહી છે. ઘાટને ન જોવામાં આવે, સોનું માત્ર જોવામાં આવે તો સોનું તો એક રૂપ જ દેખાય છે, સોનાના અનેક રૂપ દેખાતા નથી. પર્યાયથી જુઓ તો અનેક રૂપ છે એ પર્યાયના છે, કહેવાય કે સોનાના અનેક રૂપ છે એ ખોટું છે. સોનું અનેક રૂપે થયું એ ખોટું છે, સાચું નથી. પણ સોનું જ પરમે છે નવ ઘાટ રૂપે, તો સોનું થયું એ કેવું કે વ્યવહાર છે, ઉપચાર છે. લે તારે જોઈ છે ને સોનું અનેક રૂપે પરમે છે, ઉપચાર છે, વ્યવહાર છે, એટલે ખોટું છે, જૂઠું છે. સોનું તો અનાદિ અને એક રૂપે છે. સોનું કુટસ્થ છે, અપરિણામી છે, નિષ્ક્રિય છે. સોનાનો ઘાટ જ ન થાય, ઘાટથી ઘાટ થાય, સોનાથી ન થાય. ઘાટનું સત જુદું ને સોનાનું જત સત, ઘાટ અડે નહીં. કે જો ઘાટ ને સોનું એક હોય તો ઘાટને ભાંગી નાખો તો તમારા દીકરાને બહુ કહે કે આ ઘાટ નવો કરાવો જ મારે, તો ઘાટ ભંગાવી નાખું તો સોનું વીયું જાય. તમને શ્રદ્ધામાં છે, તમારા શ્રદ્ધામાં સોનું છે, શ્રદ્ધામાં સોનું પડ્યું છે એટલે હા બીજું બનાવી નહીં. કંઈ કે સોનું તો એ કંઈક ઘટવાનું નથી, નહીં રહેવાનું છે. એ સોના ઉપર નજર રાખો ને ઘાટ ઉપર નજર રાખો, એમ નવ તત્વ ઉપર નજર ન રાખો, શ્રીકાલી દેવી ઉપર રાખો, એમ કહીએ છીએ. અગમનિગમની વાત, સોનું એના સોનાનો ઘાટ એને અડે નહીં, સ્પર્શ ન કરે. પ્રદેશ ભેદ નહીં, ક્ષેત્ર ભેદ છે. એક ક્ષેત્ર હોય તો પર્યાયના નાટ્ય દ્રવ્યનો નાશ થઈ જાય. પછી કથનચિતમાં આખા પ્રમાણથી જો તો કથનચિત પર્યાય સહિત જુદો વિષય, આ તો પેલા દ્રષ્ટિના વિષય જ હતો. એમ કે છે નિરંતર નવ તત્વના વિકલ્પથી ભેદતી રહી છે. વળી કેવી છે તે આત્મજ્યોતિ? વર્ણમાલા પદના બે અર્થ છે, એક તો બનવારી અને બીજો ભેદ પંક્તિ. ગયા શુદ્ધ વસ્તુ માત્ર છે, બરાબર ને? નવ તત્વથી રહી છે, શુદ્ધ વસ્તુ માત્ર છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક છે, નવ તત્વનો અનુભવ મિથ્યાત છે. નવ તત્વનો અનુભવ કેમ કે પર્યાય છે. નવ તત્વનો અનુભવ એ મિથ્યાત્વ એટલે નવ તત્વને જો તમે આત્મા માની લો, નવ તત્વને નવ તત્વ પણ એ જાણો તો મિથ્યાત્વ નથી. નવ તત્વને તમે આમ કરો એમાં એ આત્મા માનો એને તો મિથ્યાત્વ છે. એમ નવ તત્વમાં તો મિથ્યાત્વનો આશ્રય આવી ગયો, બંધે આવી ગયો. એ તો પર્યાય છે, પર્યાયનો અનુભવ, પર્યાય માત્ર નો અનુભવ પર્યાય દ્રષ્ટિ થાય છે. છોડી દે પર્યાય દ્રષ્ટિ. વળી કેવી છે આત્મજ્યોતિ? વર્ણમાલા આમ છે કે ગુણ ગુણીના ભેદરૂપ ભેદ પ્રકાર, જો ગુણ અને ગુણી એનો ભેદ કરો તો એ ભેદ છે. કલા નો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઉપયોગ કે જેમ એક જ સોનું લ્યો, વાન ભેદથી અનેક રૂપ કહેવાય છે. દસ વાળું, અગિયાર વાળું, બાર વાળું, તેર વાળું આવે ને, વીસ કેરેટ, એકવીસ કેરેટ, બાવીસ કેરેટ, ત્રેવીસ કેરેટ, એમ વાન ભેદથી અનેક રૂપ કહેવાય છે. તેમ એક જ જીવ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય રૂપે અથવા ઉત્પાદિત રૂપે અનેક રૂપ કહેવાય છે. જીવ અનેક રૂપે પણ છે, કઈ અપેક્ષાએ? દ્રવ્યની પર્યાયની અપેક્ષાએ, ઉપાધિ ધ્રુવની અપેક્ષાએ, અનેક રૂપ છે. હવે અર્થપદ દ્વારા ફરીને બીજો પદ ઓલું લેવું છે ને, એટલે ઉતાવળ કરવી દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છે. ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદય રૂપ ધ્રુવ રૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ વાનભેદ રૂપ, જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ લ્યો, અનેક પ્રકારના ભેદોમાં પણ પોતે એક જ છે. આ પ્રતિપદમ એક રૂપમ સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા, ન્યારો સર્વ અવસ્થા, ન્યારો જુદો કેવી રીતે થઈ શકે? ન્યારો છે, જુદો છે, સર્વ અવસ્થાને સર્વ અવસ્થા લીધો, નિગોદથી માંડીને
સિદ્ધ છે.
જો નિગોદ મેં સોહી ગુજ મેં તોહી મોક્ષ સમજા, પછી નિશ્ચય ભેદ કછુ નહી, ભેદ ગિને મિથ્યા સંસારની મિથ્યા. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદાચરણ, નિગોદથી માંડીને સિદ્ધ સુધી જુદો ને જુદો રહીએ છે. પર્યાયમાં મિક્સ થતો નથી, અભેદ કહેવાય તો પણ અભેદ થતો નથી. જ્ઞાન અપેક્ષાએ અભેદ કહેવાય, પણ દ્રષ્ટિ અપેક્ષાએ અભેદ થાય નહીં. જ્ઞાન અપેક્ષાએ અનન્ય પણ કહેવાય, પણ અનન્ય દ્રષ્ટિ અપેક્ષાએ થાય નહીં. જ્ઞાન અપેક્ષાએ અનન્ય થાય એ વખતે દ્રષ્ટિ અપેક્ષાએ અનન્ય થાય તો શ્રદ્ધા ખલાસ થઈ જાય. શ્રદ્ધા ન લઈએ, અન્યનું શ્રદ્ધાન ને અનન્યનું જ્ઞાન સમય એક. અનન્ય થાય છે પણ જ્ઞાન અપેક્ષાએ છે, વ્યવહાર નહીં છે. બહુ ઊંડાણ છે, ઊંડો ઉતરે
પ્રભુ પરમ લઈ જઈએ ત્યારે યાદ આવે છે, એટલે એવા કેવો ભાવ કરતો હોય તો એમ ક્યાં ખબર પડતી? એક લીટીમાં ગુજરાતી આપણે ભણતા ને
ત્યારે પોતે એક જ છે. અનેક પ્રકારના ભેદો ભલે હો, ગુણ ભેદો ભલે હો, પર્યાય ભેદો ભલે હો, ધર્મના ભેદો ભલે હો, પણ વસ્તુ તો એક રૂપ છે. પ્રતિપદમ એક રૂપમ પર્યાયે પર્યાય, પ્રતિપદ પર્યાયે પર્યાય પણ એનું એક રૂપ કાયમ રહીએ છે. એક રૂપ એકનો બે ન થાય, એકનું બે ન થાય તો એકનો નવ ક્યાંથી થાય?
એકનો બે પણ ન થઈ શકે.
કોકને ઝઘડો થાય ને, તો સચિભાઈ ને કે આપણે મધ્યસ્થ તરીકે રાખો, બે ને મળવા જાય. સચિભાઈ બહુ સમજાય, પણ એકનો બે
થતો નથી.
હવે એકનો બે ન થાય તો એકનો નવ ક્યાંથી થાય? આત્મા ક્રાંતિ છે, આત્મા નારકી થઈ ગયું ને, આત્મા એકેન્દ્રી થઈ ગયું ને, આત્મા મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો. આત્મા મોક્ષ, આત્માનો મોક્ષ થઈ ગયો. મોક્ષ પર્યાયનો થયો, ઉપચારથી આત્માનો થયો કહેવાય. બંધાય મુકાય, જે બંધારણો નથી. પોતે એક જ છે, વસ્તુનો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ છે. ભેદરૂપ નવ તત્વના વિચાર કરો, ભેદ પર્યાયના તો છે. વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. પ્રમાણથી જો તો એ વસ્તુનું એક પડખું છે, ભેદ પણ પ્રમાણથી જો તો ભેદ પણ એક પડખું છે. નહીંથી જો તો એ પડખો એનું નથી. નહીં અને પ્રમાણ બેનો પ્રયોગ કરે તો સમજાયું છે. પ્રમાણના દ્રવ્યમાં જો તો એક પડખું છે ને બીજું પડખું પણ એનું જ એક પદાર્થથી પર્યાય છે. એમ ભાવાર્થ આમ છે કે સુવર્ણ માત્ર ન જોવામાં આવે, વાનભેદ માત્ર જોવામાં આવે તો વાનભેદ છે. સોનાની શક્તિ એવી પણ છે, દસ વાળું અગિયાર વાળું બાર વાળું એમ તો વાનભેદ જૂઠા છે. શું કે વાનભેદ સોનાની જોવામાં આવે, વાનભેદ જોવામાં આવે તો વાનભેદ છે. સોનાની શક્તિ એવી પણ છે, પર્યાય શક્તિ. હો, જો વાનભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણ માત્ર જોવામાં આવે, કેવળ જો નહીમાં કેવળ આવે, પ્રમાણમાં કેવળ ના આવે, કથનચિત આવે, પ્રમાણમાં કથનચિત આવે, નહીમાં કેવળ ઓનલી માત્ર ફક્ત કેવળ એટલે ઓનલી માત્ર ફક્ત એમ એના અર્થ થાય થાય કે નહીં. આ શાસ્ત્રી બેઠા આપણે પૂછો એને કેવો સુવર્ણ માત્ર જોવામાં આવે તો વાન ભેદ જૂઠા છે, જીઓ સાચા છે એમ કહીને પાછા જૂઠા છે. તો બે વાત ક્યાં કરો, એક વાત કરો ને, કે જૂઠા છે એ વાત સાચી છે, સાચા છે એ વાત પણ સાચી છે. જ્ઞાન અપેક્ષાએ જ્ઞાનના જ્ઞેયની અપેક્ષાએ પર્યાયો છે, ધ્યાનના ધ્યેયની અપેક્ષાએ પર્યાય દેખાતી નથી. જૂઠી છે અંતરદ્રષ્ટિ વડે જોતા ભેદ દેખાતા નથી. આ જેમ કે જેમની લીલા છે આ, કેવળ સુવર્ણ માત્ર જોવામાં આવે તો વાનભેદ જૂઠા છે. તેવી રીતે જો શુદ્ધ જીવ વસ્તુ માત્ર ન જોવામાં આવે, ત્રિકાળી સામાન્ય જોવામાં ના આવે, ગુણ ભેદ પર્યાય માત્ર કે ઉત્પાદ વેય ધ્રુવ માત્ર જોવામાં આવે તો ગુણ પર્યાયો છે, ઉત્પાદ વેય ધ્રુવ છે, જ્ઞાનના જ્ઞેય પણ છે અને ધ્યાનના ધ્યેય પણ જૂઠા છે. જ્ઞાનના જ્ઞેય પણ છે પણ ધ્યાનના ધ્યેય પણ જૂઠા છે. એ જ્ઞાનનો વિષય છે માટે સાચા છે, દ્રષ્ટિનો વિષય નથી માટે જૂઠા છે. ગરીબમાં સાચા અને ગરીબમાં જૂઠા, જે અપેક્ષા એ સાચું તે અપેક્ષા એ સાચું અને જે અપેક્ષા એ જૂઠું તે અપેક્ષા એ જૂઠું. જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદ ધ્રુવ ભેદ ન જોવામાં આવે, ભેદ એટલે ભેદ ન જોવામાં આવે, એકલા ભેદને જોવામાં આવે, વસ્તુ માત્ર જોવામાં આવે તો સમસ્ત ભેદ જૂઠા છે. આવો અનુભવ સમીપ છે, આમાં ધ્યેય ને જ્ઞેય બે સમાય. ભાઈ કેવી છે આત્મજ્યોતિ? હવે આપણો વિષય આવ્યો મુકેશને માટે, આ પાંચ લીટી માટે આખો શ્લોક લીધો. કેવી છે આત્મજ્યોતિ? બધા આત્માને લાગુ પડે, જીવ માત્ર લાગુ પડે એવી વાત આવે છે. ઉન્યમાનમ ચેતના લક્ષણથી જણાય છે, જણાશે એમ લખ્યું નથી. ચેતના લક્ષણથી જણાય છે તેથી અનુમાન ગોચર પણ છે. પાંચ ઇન્દ્રિયના ઉગાડવાળાને અનુમાનમાં પણ આવતું નથી, પણ સૌની પચિન્દ્રિય મનુષ્ય ભવ્ય પ્રાણી સમ્યક પ્રાપ્ત કરી શકે. એ સમ્યક પ્રાપ્ત કરવા પહેલા, સમ્યક દર્શન પ્રાપ્તિ પહેલા એ છ દ્રવ્ય સાત તત્વ નવ પદાર્થનો અભ્યાસ પણ કરે અને પછી પર્યાયના ભેદનું પણ જ્ઞાન કરે. નવ તત્વો છે, પર્યાયનું જ્ઞાન કરે પછી પર્યાયના જ્ઞાનમાં રોકાય તો તે સમ્યકની સન્મુખ નથી. નવ તત્વના ભેદના જાણવામાં રોકાય, ભેદ પ્રભેદ ગુણસ્થાન માર્ગના સ્થાન નવ તત્વ બધું લઈ જવાનું, ભેદને જાણવામાં રોકાય એટલે ઉપયોગમાં એને વિષય બનાવે. જે અનુભવ પછી બની જાય છે, બનાવતો નથી બની જાય છે, એને પ્રથમ પોતાના શુદ્ધાત્માને જાણવાનું છોડીને નવ તત્વના ભેદને જાણવા રોકાય તો કે છે કે સમ્યકની સન્મુખ નથી. કેમ કે એમાં આત્મા ના આવ્યો, એમાં પરદ્રવ્ય આવ્યું, નવ તત્વના ભેદો અને ભગવાને પરદ્રવ્યને જાણવામાં રોકાણો એ પરોક્ષ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. હવે એ પંડિત તો થઈ ગયો ભણીને અને નવ તત્વના ભેદમાં રોકાતો હતો, એમાં એના ભાઈ જોગે સંગઠના સંત મળ્યા અને ક્રોસ ટીકા હાથમાં આવી કરે. જે જીવ વસ્તુ છે એ તો ચેતના લક્ષણથી જીવને જાણે છે, ચેતના લક્ષણથી ઉપયોગ લક્ષણથી જેને તત્કાળ સૂત્રમાં ઉપયોગ લક્ષણમ ચેતના કહો કે ઉપયોગ કહો, ચેતનાના બે ભેદ, જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ. પુણ્યમાનમ ચેતના લક્ષણથી જણાય છે, જણાય છે પણ એમાં અનુભવ નથી થતો, પરોક્ષ જ્ઞાન છે. કેમ કે અનુમાન ગોચર કોણ છે? જ્ઞાનમાં બાળગોપાલ સૌને ભગવાન આત્મા જણાય છે, એમ જો એના પક્ષમાં આવી જાય, એના પક્ષમાં આવે તો અનુમાન છે. અને નવ તત્વ જણાય છે તો એ આત્માના પક્ષવાળું જ્ઞાન પણ નથી. હું પક્ષવાળો પક્ષાથી કરે તો હું તો નથી હું, પણ આત્માના પક્ષવાળો જ્ઞાન ઉદય પામ્યું નહીં. એને ઉપયોગો લક્ષણ જે કહ્યું એનો અર્થ એ છે કે પ્રત્યેક જીવને જાણવાની ક્રિયા તો થાય છે, જેમ રાગ અનાદિથી થાય છે એમ ઉપયોગ એટલે જાણવાની ક્રિયા પ્રગટ થાય છે. હવે એમ કહે છે કે એ ઉપયોગમાં પ્રત્યેક જીવને આત્મા અનુમાનમાં આવી રહ્યો છે, પરોક્ષપણે એ ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. ઉપયોગ છે ઉત્પાદરૂપ છે અને એ ઉત્પાદ છે તે ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. કેમ કે ઉત્પાદ છે તે ધ્રુવનો અંશ છે, જ્ઞેયનો અંશ નથી, રાગનો અંશ નથી. એ લક્ષણ જે છે ઉપયોગ એ જીવનું છે, તો એ ચેતના લક્ષણથી જીવ અનુમાનમાં આવી જાય છે, પરોક્ષ જ્ઞાનમાં આવી જાય છે. પરોક્ષ જ્ઞાનમાં આવ્યો એ સમ્યક નિસન્મુખ થઈ ગયું, એ પ્રત્યક્ષમાં આવી જશે. પણ પરોક્ષમાં પણ ઉપયોગમાં આત્માને બદલે મોટર લઈએ કે મોટર જણાય, જાણું છું મોટર જણાય છે, પરોક્ષ જ્ઞાન નથી અજ્ઞાન. અહીંયા પરોક્ષ જ્ઞાન તો મેં એને કહી જેમાં આત્મા જણાય એનું નામ પરોક્ષ જ્ઞાન, અનાત્મા જણાય પરોક્ષ જ્ઞાન નથી અજ્ઞાન છે. ચાલો દેવગુરુ શાસ્ત્ર જણાય તો એ પરોક્ષ જ્ઞાન નથી, કેમ કે જ્ઞાન દેવગુરુ શાસ્ત્રનું નથી, જ્ઞાન તો આત્માનું છે. ચૈતન્ય અનુવિધાયક પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે કે નહીં? તો એ પ્રકાશમાં દીપક જણાય કે પ્રકાશમાં ઘણો જણાય? કેમ દીપક શા માટે જણાય? અનન્ય છે એનાથી, એમાં ઉપયોગ છે. આત્મા અનન્ય છે એવું જ્ઞેયનું સ્વરૂપ છે, ધ્યાન રાખજો, એવું જ્ઞેયનું સ્વરૂપ છે, જ્ઞેયનું સ્વરૂપ એવું નથી. પણ ઉપયોગમાં આત્મા જણાય ને બીજું કાંઈ ન જણાય, એનું નામ અનુમાન છે. હજી અનુમાન કે મને તો જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાતું. ખ્યાલમાં કેટલા વાગ્યા? મને ખ્યાલ જણાતી નથી, મને મારું જ્ઞાન જણાય છે, અથવા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે. એમ કે છે કે ચેતના લક્ષણથી જણાય છે. કોણ? આત્મજ્યોતિ. કેવી છે આત્મજ્યોતિ? કે પોતાના જ્ઞાનમાં જણાયા કરે એવી. સંધિ કરો ઉપરનું જો. કેવી છે આત્મજ્યોતિ? કે જ્ઞાનમાં જણાયા કરે, લે જણાયા કરે. અને આનંદ નથી આવતો કે આનંદ નથી આવતો એ બરાબર છે, તારી વાત સાચી છે, વાત તારી સાચી છે, પણ તું પરોક્ષપણે આત્માને જાણે છે એ પ્રત્યક્ષ કરતો આનંદ આવે, પણ પરોક્ષમાં આવે એ પ્રત્યક્ષમાં આવી શકે. પ્રત્યક્ષે થયું નહીં અને પરોક્ષે છોડી દીધું અને આ જણાય છે. પ્રત્યક્ષમાંથી તો ગયો છે અનંતકાળથી, પણ પરોક્ષમાંથી ગયો. તને તારો આત્મા જણાય છે એની ના પડતું. અમે કહીએ છીએ તારા જ્ઞાનમાં તારો આત્મા જણાય છે અને તું ના છૂટા પાડ. આવ્યો બેસો રસ્તામાં ભાઈ, ધ્યાન રાખજો. ઓહો, પુણ્યમાન નોટ કરે છે કે કેવી છે આત્મજ્યોતિ, કે જ્ઞાનમાં જણાયા કરે એવી. શું જણાય? કે આત્મજ્યોતિ. શેમાં જણાય? કે જ્ઞાનમાં જણાય. એ જ્ઞાનમાં કેમ જણાય? કે જ્ઞાન આત્માનું લક્ષણ છે માટે જણાય. રાગ આત્માનું લક્ષણ નથી માટે રાગમાં આત્મા અનુમાનમાં ના આવે ને અનુભવમાં પણ. રાગથી આત્મા પ્રત્યક્ષ પણ ન થાય અને પરોક્ષ પણ ન જણાય, અને જ્ઞાન લક્ષણથી તો પરોક્ષ જણાય ને પછી પ્રત્યક્ષ. ચેતના લક્ષણથી જણાય છે તેથી અનુમાન ગોચર પણ છે. પણ શબ્દ વાપરો એટલે સંઘની પચિન્દ્રિય મનવાળું પ્રાણી એને બાળગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે એટલે પરોક્ષ તો થઈ જાય છે. સમય સમય પરોક્ષ થાય છે, પણ પરોક્ષનો એને વિશ્વાસ નથી કે મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે કે ના આત્મા ન જણાય. એમ પ્રશ્ન ઉઠે છે ઘણા ડાયરીમાં પ્રશ્ન ઉઠે. એ તો પર્યાય છે ને, પર્યાય જણાય નહીં, નાયક જણાય. વિડીયોમાં છે, વિડીયોમાં ચોખ્ખો પાઠ છે પણ બેસવું કઠોર છે. તેથી અનુમાન ગોચર પણ છે. હવે બીજો પક્ષ લ્યો, પુણ્યમાનની વાત પૂરી થઈ ગઈ, હવે ઉદ્યોતમાન પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. હા હા હા, ઓલો ઉપયોગ હતો, હવે આ શુદ્ધ ઉપયોગ છો. ઉપયોગમાં પરોક્ષ હોય અને શુદ્ધ ઉપયોગમાં પરોક્ષ થાય, પ્રત્યક્ષ થાય. પ્રત્યક્ષ થાય ઉપયોગમાં પરોક્ષ હતો, શુદ્ધ ઉપયોગમાં પ્રત્યક્ષ થાય. પાછા કે આપણે આથી વાત છે, ભાવ એ હોય ને શબ્દ બીજો નીકળી જાય તો કામ છે. ભજપની કળશ ટીકા છે, ઉપયોગમાં પરોક્ષપણે જણાય અને શુદ્ધ ઉપયોગમાં પ્રત્યક્ષપણે જણાય. પણ પરોક્ષમાં આવે એને પ્રત્યક્ષ થાય. પરોક્ષ બહાર રખડે છે, આ જણાય છે ને આ જણાય છે ને આ જણાય છે, એ તો પ્રત્યક્ષ પણ નથી પરોક્ષ પણ નથી, કેમ કે ઉપયોગનો વિષય જ બીજો તે બતાવ્યો. એને તો અજ્ઞાન કહેવાય, અધ્યોષાન છે, ભ્રાંતિ છે તારી. લે ઉદ્યોતમાનમ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, ઓલું માનસિક જ્ઞાન, ઓલું આત્મિક જ્ઞાન બીજું, પેલું અનુમાન છે માનસિક જ્ઞાન છે. મન વળે કળી લઈએ છે આત્માને કે મારો આત્મા જ્ઞાયક છે, કળી લઈએ છે મન વળે, આવે છે ને. અને પ્રત્યક્ષ તો જ્ઞાન ગોચર એટલે અતિન્દ્રિય જ્ઞાનથી અનુભવમાં આવે છે. અવાર કામ છે કે ભેદ બુદ્ધિ કરતા, અરે હજી તો ભેદ બુદ્ધિ તો કર, ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. ભેદ બુદ્ધિ કરે તો જ્ઞાનમાં આત્મા જણાય, અને અભેદ બુદ્ધિ કરે તો પણ જ્ઞાનમાં આત્મા જણાય. નિરંતર બધાને આત્મા જણાયા કરે છે એના બે ભેદ, પરોક્ષને પ્રત્યક્ષ. પણ જણાય છે તો જાણનાર જ જણાય છે બધાને, બધાને જાણનારો એવો આત્મા જણાયા કરે છે. તું હા પાડ તો હાલત થશે, ને મને નથી જણાતો તો તારા ભાગ છૂટી ગયા. ભાઈ શું અમે શું કરીએ? ના પાડીશમાં તેમ સમજાવીના આમે કરીશમાં, પણ આમ તો કરીશમાં, આમ નહીં કરતો હો કે ના નથી ગણાતો, આમ તો કરીશમાં, સમજાવીને આમે કરીશમાં. છૂટકે તને પરીક્ષા કર, વિચાર કર, છૂટકે. ભેદ બુદ્ધિ કરતા જો જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતા એટલે અનુભવતા એટલો વિકલ્પ પણ જૂઠો છે, ભેદનો વિકલ્પ છૂટી જાય છે. શુદ્ધ વસ્તુ માત્ર છે આવો અનુભવ સમ્યક છે. આમાં ધ્યેય ને જ્ઞેય બે આવી ગયું. ખોટો ફરક, એકમાં સ્વવિકલ્પ સ્વસંવેદન, એકમાં નિર્વિકલ્પ સ્વસંવેદન. સ્વિકલ્પ સ્વસંવેદનમાં દુઃખ છે, નિર્વિકલ્પ સ્વસંવેદનમાં આનંદ આવે આત્માનો. બેમાં મોટો ફેર છે. સ્વસંવેદનની આગળ વિશેષનો લગાડો, સ્વિકલ્પ સ્વસંવેદન અને નિર્વિકલ્પ સ્વસંવેદન. અનુમાનમાં સ્વિકલ્પ સ્વસંવેદનમાં આવ્યું છે. બોલો, ઉપયોગમાં જણાતો હતો, હવે શુદ્ધ ઉપયોગમાં અનુભવમાં આવ્યો. ઉપયોગથી અનન્ય છે, જ્ઞેય છે. અને શુદ્ધ ઉપયોગથી અનન્ય છે, એ ધ્યેયપૂર્વક નહીં થાય છે. એમાં ફેર છે. બે જ્ઞેય કહેવાય, એક આગમ પદ્ધતિનું અને એક અધ્યાત્મ પદ્ધતિનું જ્ઞેય. આગમથી જો તો ઉપયોગથી અનન્ય છે, અનાદિ અનંત બધા જીવો, એ આગમનું વાક્ય છે. શુદ્ધ ઉપયોગથી અનન્ય છે એ અધ્યાત્મ છે. પ્રસિદ્ધિ થાય પ્રત્યક્ષ એ શુદ્ધ ઉપયોગમાં થાય. ઉપયોગમાં પરોક્ષ થાય, પરોક્ષ ના જ્યારે સમીક દર્શન થવાનું હોય ત્યારે પહેલા અમુક થાય. એને વિશિષ્ટ પ્રકાર, કોઈ જુદી જાતનો નિર્ણય એમ બધું કહેવાય. એને એ ક્યાં કોઈ વિચાર કરે છે કે મને આ સુભાષેઠ જણાય છે કે મારું જ્ઞાન જણાય છે, મને આ શાસ્ત્ર જણાય છે કે મારું જ્ઞાન જણાય છે. પણ શાસ્ત્રને સામે રાખીને કે મારું શાસ્ત્ર જણાય છે કે મારું જ્ઞાન જણાય છે, મને આ મોટર જણાય છે કે જ્ઞાન જણાય છે, આ સ્વરૂપ જણાય છે કે જ્ઞાન જણાય છે,
લાલુભાઈ જણાય
છે, શું જણાય છે, લાલુભાઈ જણાય છે કે તમારું જ્ઞાન જણાય છે. એમાં વિનય છે,
ડર લાગે
ગુરુ, એમાં લાલુભાઈ જણાય એમાં અવિનય છે, અને મારું જ્ઞાન જણાય છે એ વિનય છે. ભેદ જ્ઞાન છું ને તમે તમારામાં આવ્યા, મારું જ્ઞાન જણાય છે. કઠણ બહુ છે, સમજી ગયા? આ ઉપસર્ગ મારા ઉપર આવ્યો આ કારણે. અને આ તો શાસ્ત્ર નો આધાર, ચાર માંથી શાસ્ત્ર નો આધાર છે તમારી. અનુમાનમાં પણ આત્મા જણાય ને અનુભવમાં પણ
આત્મા જણાય.
24 કલાક અનુભવ પેલા એ આત્મા જણાય, અને અનુભવ થયા પછી પણ
આત્મા જણાય.
એ શું નિરાકાર અવસ્થામાં એ આત્મા જણાય અને સ્વરૂપ અવસ્થામાં પણ આત્મા જણાય, એ શું છે? એવું છે, શું
સ્વિકલ્પ
બહુ સારી છે વાત. અનુમાન ગોચર પણ છે, એમ કે અનુમાનમાં જ આવતો નથી મિથ્યા દ્રષ્ટિ જીવને, તો અનુભવ જ ન થાય.
સીધા અનુભવ થોડી હો જાતા
હૈ, કિસી સીધા નહીં હોતા હૈ,
મન મેં આતા હૈ,
આતા હૈ કે હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું. જ્ઞાન જાણનાર છે, જ્ઞાન કરનાર નથી.
પછી કાળભેદ રે તો રે,
એમાં કાળભેદ કેવું છે? કાળભેદ ત્યાં મેં જો
છે એ બી
હોય, કાળભેદ કોઈને મેલું કોઈને મોટું ગમે, રસ્તે ચડી ગયો હોય તો પછી એ ચાલતો થયો તો એના પોઈન્ટ પોઈન્ટ ભરવ્યો જશે, ત્યાં ધ્યેય છે પહોંચી જશે, ચાલવા માંડે. આ વાત તો મૂળ જૈન દર્શનની છે, ભરોસ અને પ્રત્યાપ બેનો વિષય આત્મ છે, ભરોસનો વિષય છ દ્રવ્ય નથી. શું આ વાત લખી ગયા? નિશ્ચયની આ વાત લખી ગયા, વ્યવહારથીઓનું જણાય એ અહીંયા નથી, યાદે નથી કરી. જીવ ચેતના લક્ષણથી જીવને જાણે છે, અજીવને જાણે છે એમ લખ્યું નથી, સોપર બેને જાણે છે એમ લખ્યું નથી, એકને જાણે છે. ભેદબુદ્ધિ કરતા હવે ભેદબુદ્ધિ કરે ત્યારે તો રાગ થાય છે, તે રાગ જણાય કે નહીં? ના નથી જણાતો, તું જોતો ફરવામાં શું લખ્યું? આનો જ અર્થ તું કહે ને બેઠો બેઠો, બીજું કઈ નહીં, આનો જ અર્થ કહે, આમાં શું લખ્યું છે? ભેદ બુદ્ધિ કરતા રાગ ગણે છે લખ્યું છે, આત્મા જણે છે એમ લખ્યું. એટલે હાથે કામ થાય, કોઈ એમાં મદદ કરે સચિવભાઈ એ વાતના બાલ નથી. તમારે નિર્ણય કરવો પડશે કે આ લખ્યું છે એ આ લખ્યું છે ને એ ખરેખર તો પાંચ લીટી આઠ નંબર નો કળશ પાંચ લીટી આખું ના વાંચો તો કઈ નહીં, પાંચ લીટી વાંચો તો અને કા પાંચ લીટીનું બોર્ડ બનાવીને આમાં મૂકી દો. આમ નજર ક્યાં કરે? ઓ આત્મજ્યોતિ કેવી છે? આત્મજ્યોતિ કેવી છે કે નિમાનમ ચેતના લક્ષણથી જણાય છે, જણાય છે. શું જણાય છે? કે આત્મજ્યોતિ શેમાં જણાય છે? કે ચેતનાવાળું લક્ષણ છે એમાં જણાય છે. એમ રાગ તો લક્ષણ છે નહીં, તો એમાં તો જણાવવાનો પ્રશ્ન
નથી.
જ્યોતિ જણાય છે એટલે એ શુદ્ધ આત્મા જણાય છે, રાગવાળો આત્મા નથી. જ્યોતિ શબ્દ છે એટલા માટે, એમાં અંધકાર નથી રાગનો, જેવો છે એવો જણાય, જાણનાર જણાય છે. ભેદ બુદ્ધિ કરો તો જાણનાર જણાય, અને અભેદ થાય તો જાણનાર જણાય. બીજું તો કઈ જણાય? વિષય એક જ ઉપયોગનો, ઉપયોગનો વિષય એ જ્ઞાનાનંદ પરમાત્મા છે. થઈ ગયો પણ છે એટલે અનુમાન જે અનુભવમાં આવે છે એની પેલા અનુમાનમાં પણ ઈદ આવે છે, તે પછી અનુભવ થાય. થેન્ક યુ. ગુરુદેવ કહેતા હતા જ્ઞાન જણાય છે, અમને તો જ્ઞાન જણાતું નથી. આ ગુરુદેવના શબ્દો છેલ્લા પાંચ સાત વર્ષમાં એની વાણીમાં આવતું, જ્ઞાન જણાય છે અમને જ્ઞેયો કઈ જણાતો. પછી કે અરે તમને તમારા જ્ઞાનમાં આત્મા જણાય છે એમ કયો? આવો પુરુષ પાકવો બહુ મુશ્કેલ છે.